કલ્પના કરો કે કોઈ એક એવી નવલકથા લખે જે એટલી વિવાદાસ્પદ હોય કે પોતાના દેશમાં અમેરિકામાં લગભગ 30 વર્ષ સુધી તેના પર પ્રતિબંધ હોય.
અને છતાં પણ એ સાહિત્યની દુનિયામાં એક સીમાચિહ્નરૂપ કૃતિ બની જાય.
આજે આપણે એવી જ એક બળવાખોર કૃતિની વાત કરવાના છીએ, હેનરી મિલરની ટ્રોપિક ઓફ કેન્સર.
અને આ કોઈ નાની સૂની વાત નહોતી. 1934માં જ્યારે આ પુસ્તક પેરિસમાં છપાયું ત્યારે તેણે સાહિત્ય જગતમાં ખરેખર ખળબળાટ મચાવી દીધો હતો.
એની ભાષાને કારણે.
હા, ભાષા, વિચારો અને ખાસ કરીને તેના શારીરિક વર્ણનો, એના કારણે અમેરિકા અને બ્રિટન જેવા દેશોએ તેને અશ્લીલ કહીને તરત જ પ્રતિબંધિત કરી દીધી.
તો સવાલ એ થાય કે એવું તો શું હતું આ પુસ્તકમાં? શું એ માત્ર આઘાત આપવા માટે લખાઈ હતી કે પછી એ પ્રતિબંધોની પાછળ કોઈ ઊંડો સાહિત્ય ખજાનો છુપાયેલો હતો?
આજે આપણે એ જ ખજાનાને શોધવાનો પ્રયત્ન કરીશું. પણ એ સમજવું જરૂરી છે કે આ કોઈ સામાન્ય વાર્તા નથી, જેમાં એટલે કે શરૂઆત, મધ્ય અને અંત હોય.
આ કંઈક અલગ જ છે.
બિલકુલ. આ હેનરી મિલર નામના એક અમેરિકન લેખકનો અર્ધ આત્મકથાત્મક અનુભવ છે. એ 1930ના દાયકામાં અમેરિકાની ઔદ્યોગિક અને એમ કહી શકાય કે દેખાડાવાળી જિંદગીથી કંટાળીને પેરિસ ભાગી જાય છે.
પણ એ પેરિસ એ નથી જે આપણે ફિલ્મોમાં જોઈએ છે.
જરા પણ નહીં.
એટલે કે એફેલ ટાવર અને રોમેન્ટિક કાફેવાળું પેરિસ નહીં.
ના ના, મિલરનું પેરિસ સાવ કાચું અને વાસ્તવિક છે. એ સસ્તી હોટેલો, ધુમાણાથી ભરેલા કાફે, ગંદી ગલીઓ અને ગરીબીથી પીડાતા કલાકારોની દુનિયા છે.
અને આપણો કથાનાયક,
જે ખુદ મિલર જ છે, તેની હાલત તો એવી છે કે તેની પાસે રહેવા ઘર નથી, ખાવા પૈસા નથી.
તો એ જીવે છે કઈ રીતે?
તે મિત્રો અને ક્યારેક તો સાવ અજાણ્યા લોકોની દયા પર જીવે છે.
પણ આમાં જ તો ખરી મજા છે. એ આ ગરીબી વિશે ફરિયાદ નથી કરતો, ખરું ને?
બિલકુલ નહીં. ઉલટું એવું લાગે છે કે આ હાલતમાં એને એક પ્રકારની આઝાદી અને વિચિત્ર આનંદ મળે છે.
હા, પણ જો તેની આસપાસના લોકો પણ એના જેવા જ કલાકારો અને સમાજથી ત્યજાયેલા લોકો હોય અને કોઈ મોટો દુશ્મન કે વિલન ન હોય, તો પછી આ વાર્તાનો સંઘર્ષ શું છે? મતલબ કે હીરો લડી કોની સાથે રહ્યો છે?
આ સવાલ બહુ સારો છે, કારણ કે આ નવલકથાનું હાર્દ એ જ છે. અહીં સંઘર્ષ બહારની દુનિયા સાથે નથી,
પણ અંદરની દુનિયા સાથે છે.
હા, આ એક અસ્તિત્વનો સંઘર્ષ છે. મૂળભૂત પ્રશ્ન એ છે કે આ સડી રહેલી ધંભી અને આત્મા વગરની દુનિયામાં એક સાચું, પ્રામાણિક જીવન કઈ રીતે જીવવું?
અચ્છા, એટલે તેનો હેતુ પૈસા કમાવવાનો કે સફળ થવાનો બિલકુલ નથી?
ના, તેનો એકમાત્ર ઉદ્દેશ્ય છે એક સાચો લેખક બનવું.
સાચો લેખક? એનો અર્થ શું થયો મિલર માટે?
મિલર માટે સાચો લેખક બનવાનો અર્થ છે જીવનને તેની સંપૂર્ણતામાં અનુભવવું, ભલે તે ગમે તેટલું ખરાબ, શરમજનક કે નીચ કેમ ન હોય.
અને પછી તેને જેવું છે એવું જ કાગળ પર ઉતારવું?
બિલકુલ, જરા પણ શરમ રાખ્યા વગર. તેની ભૂખ અને ગરીબી તેના દુશ્મન નથી, પણ તેના સાધનો છે.
સાધનો? કઈ રીતે?
એનાથી તેની ઇન્દ્રિયો વધુ સતેજ બને છે અને તે વર્તમાનમાં જીવતા શીખે છે.
આ તો જાણે એક પ્રકારની તપસ્યા જેવી વાત થઈ. તે કોઈ સારો માણસ બનવાની કોશિશ નથી કરતો,
પણ એક શુદ્ધ કલાકાર બનવાની કોશિશ કરે છે. જાણે ભૂતકાળનો બધો જ કચરો, તેની પત્ની મોના સાથેના સંબંધો, અમેરિકાના નૈતિક નિયમો, બધું જ ફેંકીને હળવો થઈ રહ્યો છે.
અને આ સફરમાં જે પાત્રો મળે છે એ
પણ જાણે તેના આંતરિક જગતના જ પ્રતિબિંબ છે. જેમ કે તેનો મિત્ર બોરિસ, જે પોતે પણ એક લેખક છે, પણ તે હંમેશા પૈસા અને લગ્નની ચિંતાઓમાં ડૂબેલો રહે છે. તે એ સામાન્ય માણસનું પ્રતીક છે જેની જિંદગીથી આપણો કથાનાયક દૂર ભાગી રહ્યો છે.
એટલે બોરિસ એક એવો અરીસો છે જેમાં કથાનાયક પોતાનું ભવિષ્ય જોવા નથી માંગતો. અને પેલા બીજા અમેરિકન મિત્રો વેન નોર્ડન અને કાર્લ,
એ બંને તો આ દેશવટાની જિંદગીની અંધારી બાજુ બતાવે છે, ખાસ કરીને વેન નોર્ડન.
એના વિશે કંઈક કહો.
વેન નોર્ડન મતલબ કે એ ફક્ત યાંત્રિક અને પ્રેમ વગરના સેક્સ પાછળ પાગલ છે. તેની આ ભૂખ તેની અંદરના ઊંડા આધ્યાત્મિક ખાલીપાને દર્શાવે છે.
અચ્છા, તે શરીર દ્વારા આનંદ શોધે છે પણ તેનો આત્મા તરસ્યો જ રહે છે.
બરાબર. અને પછી છે ફિલ્મોર, એક યુવાન, પૈસાદાર અને થોડો બોળો અમેરિકન. આપણો કથાનાયક તેની દયાનો ભરપૂર ફાયદો ઉઠાવે છે.
તો ફિલ્મોર શાનું પ્રતીક છે?
એ વાતનું પ્રતીક છે કે પૈસાથી સાચી આઝાદી કે સમજણ ખરીદી શકાતી નથી. તે ભૌતિક રીતે સમૃદ્ધ છે પણ આધ્યાત્મિક રીતે કંગાળ છે.
અને મોના, એ પાત્ર બહુ રહસ્યમય લાગે છે. તે વાર્તામાં ક્યારેય હાજર નથી હોતી, છતાં જાણે બધે જ છે.
સાચી વાત છે. મોના તેની પત્ની છે, પણ તે ફક્ત યાદો અને ફ્લેશબેકમાં જ આવે છે. તે એક જુસ્સાદાર પણ એટલા જ વિનાશક પ્રેમનું પ્રતીક છે.
તો તેના વિશે લખવું
એ એના માટે એક પ્રકારની થેરાપી છે. તે લખીને જાણે પોતાના ભૂતકાળના ભૂતને ભગાડી રહ્યો છે, એ સંબંધમાંથી મુક્તિ મેળવી રહ્યો છે.
આ પાત્રો અને યાદોની વાત પરથી લાગે છે કે આ પુસ્તકમાં કોઈ સીધી વાર્તા નથી, જાણે કોઈ નદીનો પ્રવાહ હોય.
તમે એકદમ સાચો શબ્દ પકડ્યો, પ્રવાહ. આ ચેતનાના પ્રવાહ શૈલીમાં લખાયેલી છે.
એટલે કે લેખકના મનમાં જે આવે સીધું કાગળ પર.
હા, જાણે લેખકે પોતાના મનમાં જે કંઈ ચાલી રહ્યું છે, વિચારો, યાદો, ભૂખ, વાસના, આસપાસના દ્રશ્યો, બધું જ કોઈ પણ ક્રમ વગર સીધું કાગળ પર ઉતારી દીધું છે.
પણ આ પ્રવાહમાં એવા કોઈ ખાસ વળાંક તો આવતા હશે ને, જે તેની દિશા બદલે.
જરૂર. શરૂઆતમાં ભૂખ અને ભોજન માટેની તડપનું વર્ણન છે, પણ મિલર માટે ભૂખ માત્ર પીડા નથી.
તો પછી શું છે?
તે કહે છે કે જ્યારે તમે ભૂખ્યા હો ત્યારે બ્રેડનો એક ટુકડો પણ સ્વર્ગ જેવો લાગે છે. ભૂખ દુનિયાને વધુ વાસ્તવિક બનાવે છે.
રસપ્રદ.
પછી એક મોટો વળંક આવે છે જ્યારે તે દિજોન શહેરમાં અંગ્રેજી શિક્ષકની નોકરી લઈ લે છે.
ઓહ, તો તે સામાન્ય જિંદગીમાં પાછા ફરવાની કોશિશ કરે છે.
હા, પણ એ કોશિશ નિષ્ફળ જાય છે. તેને એ શૈક્ષણિક દુનિયા સાવ નકલી, શુષ્ક અને ગુંગળામણવાળી લાગે છે.
અને તે પાછો પેરિસ આવી જાય છે.
બિલકુલ. તે સમજી જાય છે કે આરામદાયક પણ આત્મા વગરનું જીવન જીવવા કરતાં ભૂખ્યા રહીને કલાકાર તરીકે જીવવું વધુ સારું છે. તે એ આધ્યાત્મિક મૃત્યુને ઠોકર મારીને પાછો આવી જાય છે.
તો પછી આનો અંત ક્યાં આવે છે? આ સંઘર્ષ પૂરો ક્યારે થાય છે?
આનો અંત કોઈ ઘટનામાં નથી, પણ એક અનુભૂતિમાં છે. વાર્તાના અંતમાં મિત્ર ફિલ્મોર તેને સારા એવા પૈસા આપીને જાય છે.
અચ્છા, તો હવે તેની પાસે વિકલ્પ છે.
હા, પહેલી વાર અમેરિકા પાછા જવાનો કે આરામથી જીવવાનો. પણ તે શું કરે છે? તે એ પૈસા બીજા એક મિત્રને આપી દે છે.
વાહ, એટલે કે તે પૈસાના બંધનમાંથી પણ આખરે આઝાદ થઈ ગયો.
બિલકુલ. અને અંતિમ દ્રશ્ય અદ્ભુત છે. કથાના એક સીન નદીના કિનારે શાંતિથી બેઠો છે. તે નદીના વહેતા પાણીને જુએ છે અને તેને લાગે છે કે તે પોતે પણ એ પ્રવાહનો એક ભાગ બની ગયો છે. તેની અંદરની બધી જ તડપ, બધો જ સંઘર્ષ શાંત થઈ જાય છે.
તે જીવનના પ્રવાહ સાથે વહેતા શીખી ગયો છે.
તે આખરે મુક્ત છે.
આખી સફર સાંભળીને કેટલાક મુખ્ય વિચારો એકદમ સ્પષ્ટ થાય છે. સૌથી પહેલો તો સંપૂર્ણ આઝાદીની શોધ.
હા, પણ એની આઝાદીની વ્યાખ્યા જ સાવ અલગ છે. તે સમાજના નિયમો, નૈતિકતા, પૈસા, સંબંધો, આ બધાથી આઝાદી ઈચ્છે છે.
એનું પેલું પ્રખ્યાત વાક્ય છે ને?
હા, મારી પાસે પૈસા નથી, કોઈ સાધન નથી, કોઈ આશા નથી, હું દુનિયાનો સૌથી સુખી માણસ છું.
આ તો આજના જમાનાથી બિલકુલ વિપરીત વાત છે. આપણે જે વસ્તુ પાછળ ભાગીએ છીએ એ કહે છે કે આ બધું ફેંકી દો તો જ સાચું સુખ મળશે.
બીજો મોટો વિચાર છે આધુનિક સભ્યતાની ટીકા. મિલર કહે છે કે આધુનિક સમાજ, ખાસ કરીને અમેરિકા, એક કેન્સર જેવો છે.
કેન્સર?
હા, જે બહારથી ખૂબ વિકસિત અને ચમકદાર દેખાય છે, પણ અંદરથી માણસના આત્માને ખાઈ રહ્યો છે.
અને ત્રીજો, જે સૌથી વિવાદાસ્પદ મુદ્દો છે, શરીર.
બરાબર. શરીરને સત્ય જાણવાનું માધ્યમ ગણો. એ જમાનામાં તો આવી વાતો કરવી પણ પાપ ગણાતું હશે.
ચોક્કસ.
મિલર મન અને શરીરને અલગ નથી માનતો. તેના માટે ભૂખ, સેક્સ અને બીજી શારીરિક ક્રિયાઓ પણ એટલી જ મહત્વની છે જેટલા બૌદ્ધિક વિચારો. આ જ કારણે પુસ્તક પર અશ્લીલતાનો આરોપ લાગ્યો હતો.
અને આ બધું તેની કલા સાથે જોડાયેલું છે, એટલે જ પુસ્તકની શરૂઆતમાં તે લખે છે, આ પુસ્તક નથી,
આ કલાના ચહેરા પર થૂંકેલો ગળફો છે.
આ વાક્યનો શું અર્થ થાય?
એ કહેવા માંગે છે કે તેની કલા જીવનથી અલગ, કોઈ મ્યુઝિયમમાં મૂકેલી સુંદર વસ્તુ નથી. તેની કલા તો જીવન જેટલી જ અસ્તવ્યસ્ત, ગંદી, જીવંત અને શક્તિશાળી છે.
એટલે જ શીર્ષક ટ્રોપિક ઓફ કેન્સર.
હા, કેન્સર એટલે રોગ અને સડો, પણ સાથે સાથે કોષોની બેકાબૂ વૃદ્ધિ, એટલે કે જીવનનું જ એક ભયાનક સ્વરૂપ.
આ બધા વિચારોને વ્યક્ત કરવા માટે તેની શૈલી પણ બહુ ખાસ છે.
હા, આખી નવલકથા પહેલા પુરુષમાં છે, એટલે આપણને એવું લાગે કે જાણે આપણે લેખકની અંગત ડાયરી જ વાંચી રહ્યા છીએ.
અને તેની ભાષા, એક જ ફકરામાં તે પેરિસની ગલીની એકદમ સામાન્ય ભાષા પણ વાપરે અને બીજી જ ક્ષણે બ્રહ્માંડના રહસ્યોની ઊંડી ફિલોસોફિકલ વાત પણ કરે.
હા, તેની ભાષા એકસાથે આક્રમક અને કોમળ, નિરાશાવાદી અને આનંદી છે. આ વિરોધાભાસ તે જ તેની તાકાત છે.
તો આ બધી ચર્ચા પછી એવું લાગે છે કે ટ્રોપિક ઓફ કેન્સર જાણી જોઈને આપણને અસ્વસ્થ કરવા માટે લખાઈ છે. એ આપણી માન્યતાઓને પડકારવા માંગે છે.
બરાબર. તેની આક્રમક સપાટીની નીચે ઉતરવાની હિંમત કરીએ તો ત્યાં આઝાદીનો એક રોમાંચક અને શક્તિશાળી અનુભવ રાહ જોઈ રહ્યો છે.
એ આપણને આપણા જીવન વિશે વિચારવા મજબૂર કરે છે. શું આપણે ખરેખર જીવી રહ્યા છીએ
કે પછી સમાજે બનાવેલા નિયમોના પાંજરામાં માત્ર ટકી રહ્યા છીએ?
આ કૃતિ શીખવે છે કે ક્યારેક બધું જ ગુમાવી દેવામાં, સાવ નીચે પહોંચી જવામાં પણ એક પ્રકારની શુદ્ધિ મળે છે.
હા, એવી સ્પષ્ટતા જે કદાચ સુરક્ષિત અને સફળ જિંદગીમાં ક્યારે ન મળી શકે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.